વિભાગ ચાર.
ઝીઝર બોલ્યો
અને માનસને લાગ્યું કે તે પોતાની સ્લાઇડ્સ પોતાના અંદર જ લઈને ફરતો હતો, ભલે કોઈ સ્લાઇડ્સ દેખાતી ન હોય.
અભ્યાસોના નામોથી જેને તે એવી સ્વાભાવિકતાથી બોલતો હતો,
જાણે જૂના ઓળખીતાઓની વાત કરતો હોય.
પ્રિડીમેડ લિયોન ડાયટ હાર્ડ સ્ટડી,
તેને હેઝર્ડ રેશિયો કહ્યું, અને જેમને ખબર ન હતી કે તેનો અર્થ શું છે, પરંતુ અનુભવ્યું કે તેને મહત્વપૂર્ણ લાગવું જોઈએ.
તેમનો કંપારોએ સાંભળાયો.
તેણે કહ્યું, આ માર્કેટિંગ ક્લેમ્સ નથી.
અને માનસે ખાસ કરીને તેથી જ તેની વાત માની, કારણ કે આવા ઘરોમાં તો બધું જ માર્કેટિંગ હોવાની આદત હોય છે.
પછી દક્ષિણને સુપરમાર્કેટની વાસ્તવિકતામાં ખેંચવા જેવી, તે અચાનક ખૂબ જ ગદ્યાત્મક બની ગયો. તે ટીફ ખીલ સ્પિનાત, વટાના, તાજા ટમેટાની જગ્યાએ પાસાતા વિશે બોલ્યો.
તેને કહ્યું, રેપસીડ તેલ પશ્ચિમી દૈનિક જીવનમાં એક સારી અસંતૃપ્ત ચરબીનો સ્ત્રોત છે.
અને આ એક એવી વાક્ય હતું, માનનીય વાચિકા, માનનીય વાચક, જે એટલો નિરાશાજનક રીતે સૂકો હતો કે લગભગ હાસ્યાસ્પદ બની ગયો.
દક્ષિણ તરીકે રેપસીડ તેલ.
પરંતુ મહેમાનો ગંભીરતાથી માથો હલાવતા રહ્યા, કારણ કે તેને સૂકા પામાં જ ગંભીરતા શોધે છે.
તે ઓટ્સ, પૂર્ણ ઘઉંની પાસ્તા, દહીં, ઈંડા, ચીઝ, અહીં સુધી કે ગાયના માંસ વિશે બોલ્યો.
તેને કહ્યું, પરંપરાગત મધ્યસાગરીય આહારમાં ઘણીવાર વધુ માછલી અને ઓછું લાલ માંસ હોય છે, પરંતુ ટેમ્પલેટ મૂળરૂપ તરીકે નમૂનો સ્પષ્ટ છે.
તેને ટેમ્પલેટ કહ્યું, અને માંસે અનુભવ્યું કે પ્રોગ્રામની ભાષા ખોરાકની ભાષાને ગળી રહી હતી.
હાન્સ કેસ્ટોર્પ એ વિચાર્યું કે ખોરાક ક્યારેક એક રહસ્ય હતો.
માણસ ખાતો અને તેને ચોક્કસ ખબર ન હતી કે તે ક્યાં જતું હતું.
હવે તો તે કોષ્ટકોમાં, નમૂનાઓમાં, કેલરી ડે ગોલમાં જતું હતું. અને તેને પોતાને પૂછ્યું કે રહસ્ય શું સ્વતંત્રતાનો એક ભાગ નથી.
ઝીઝર એ આ વિચારને આવવા દીધો નહીં. તે આ નમૂના મૂળભૂત સ્થાપના પછી તે બિંદુએ આવ્યો જ્યાં ઓપ્ટિમાઇઝેશન હંમેશા નાટકીયતામાં ફેરવાઈ જાય છે, નિયંત્રણ તરફ.
ઘટાડેલા કાર્બોહાઇડ્રેટ્સ, તેને કહ્યું, ચરબી ઘટાડવા માટે એક ખૂબ અસરકારક સાધન છે.
તેને વર્કસોઇક કહ્યું, વર્બોટ નહીં.
આ બુદ્ધિશાળી હતું, કારણ કે સાધનો નૈતિક રીતે તટસ્થ હોય છે, તેઓ ફક્ત ઉપયોગ માટે જ હોય છે. અને જે કોઈ સાધનનો ઉપયોગ કરે છે તે તપસ્વી નહીં, પરંતુ કુશળ હોય છે.
તે ઘાટ, જાળવણી, વધારાની વાત કરતો હતો.
તે આ વિશે બોલ્યો કે શરીર જો તેને બહુ લાંબા સમય સુધી બહુ ઓછીમાં આપવામાં આવે તો ફક્ત ચરબી જ નહીં પણ મૂડ પણ ગુમાવે છે. અને પછી તેને તે શબ્દ કહ્યું જે આવા વર્તુળોમાં એક ગુપ્ત તાલની જેમ વાગે છે,
ડીલોડ.
ટ્રેનિંગમાં ડીલોડને રાહત તરીકે ઓળખવામાં આવે છે.
ઝીઝરે તેને આહાર પર લાગુ કર્યો.
ત્રણ દિવસ, તેને કહ્યું, મધ્યમ ઘાટમાં ભૂખ નહીં, તેને ભારપૂર્વક કહ્યું, પરંતુ સેટિંગ. અને પછી એક દિવસ, રીફીડ, વધારાવાળો એક દિવસ. કાર્યક્ષમતા, હોર્મોન્સ, માનસિકતાને રીસેટન કરવા માટે.
તેને રીસેટન કહ્યું, અને તે એવું લાગ્યું જાણે માણસને એક ઉપકરણની જેમ ફરી શરૂ કરી શકાય. મહેમાનો સ્મિત કરતા હતા.
તપસ્યામાં રીફીડ દિવસ એ મંજૂર થયેલો નશો છે.
હાન્સ કેસ્ટોર્પ એ ત્રણ દિવસ ઘાટ, એક દિવસ વધારો સાંભળ્યો અને અનાયાસે ફેશન અને ઉપવાસ વિશે વિચાર્યું,
કાર્નિવલ અને નૈતિકતા વિશે, વોલપર્ગીસ નેક્ટ અને સવારની નૈતિકતા વિશે. એવું હતું જાણે જૂના ક્રમ અને ઉલટફેરના રમતમાં ચાર દિવસની લૂપમાં ઢાળવામાં આવ્યું હોય.
માણસ નિયમ તોડે છે તેને પુષ્ટિ કરવા માટે.
ઇન્ટરવાલ ફાસ્ટન, ઝીઝર આગળ બોલ્યો, નમૂનાને સરળ બનાવવા માટે મદદ કરી શકે છે. તે ઓટોફેજી વિશે બોલ્યો,
આ જૈવિક સ્વભક્ષણ રૂપક, જે એકલો ભયાનક છે કે માણસ તેને ફક્ત વિજ્ઞાનની ભાષામાં જ સહન કરી શકે.
શરીર, તેને કહી, પાસે શુદ્ધિકરણના મેકેનિઝમ્સ છે. માણસે તેને ફક્ત સમય આપવો જોઈએ.
સમય, ફરી સમય. આ તમામ પ્રોગ્રામોમાં અંતે બધું સમય વ્યવસ્થાપન જ હતું. હાન્સ કાસ્ટોર્પ એ રિંગ અને ઊંઘના મૂલ્યાંકન વિશે વિચાર્યું. તેને વિચાર્યું કે તે કેવી રીતે તણાવામાં હતો, કારણ કે તે તણાવામાં હતો, અને તેને સમજાયું કે ઓટોફેજી જેટલું તેને શુદ્ધિકરણ તરીકે વેચવામાં આવે છે એટલું જ તે એક ધમકી પણ ધરાવે છે. શરીર જો તેને છોડી દેવામાં આવે તો પોતાને જ ખાઈ જાય છે. આ જો માનસકારક હોય તો મૃત્યુનું જૈવિક મૂળરૂપ છે. તેને ફક્ત અલગ નામ આપવામાં આવે છે જેથી તે જીવન જેવું લાગે. ઝીઝર, જે ખાઈઓ માટે નહીં પરંતુ પુનરાવર્તનો માટે જવાબદાર હતો, ખોરાકથી ચળવળ તરફ વળ્યો. તેને એવું કર્યું જાણે બંને તો એમ જ સાથે જોડાયેલા હોય, અને આવા ઘરોમાં તો તે છે પણ, કારણ કે બધું પ્રેક્સનમાં ગોઠવાયેલું છે.